શ્રી મદ્રાસ ચંદ્ર પત્રાંક 609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 60.
માર્ગના આશ્રયને ઉપદેશનારા આ વચનામૃતો છે. મુખ્યપણે સત્સંગનું મહત્વ, મુખ્યપણે સત્સંગનું મહત્વ, આ પત્રમાં દર્શાવ્યું છે. જો કે નાની પુરુષ પણ સત્સંગને નિરંતર ઈચ્છે છે, તો મુમુક્ષુને સત્સંગનું મહત્વ કેટલું હોવું જોઈએ એ સહેજે સમજી શકાય એવી વાત છે. સદમસ્તદ અવસ્થામાં જ્યાં સુધી ઉપયોગ બહાર જાય છે, એ ઉપયોગ અન્ય સત્તા અન્ય દ્રવ્યનો અવલંબન લે છે, એટલે જ્ઞાન દશામાં પણ પરસત્તા અવલંબનશીલ ઉપયોગ છે. ત્યાં સુધી જ્ઞાની પણ વિવેક કરે છે કે ઉપયોગને ક્યાં લઈ જવો જોઈએ અને ક્યાં ન લઈ જવો જોઈએ. મુમુક્ષુને તો હજી નિજ સત્તાનું અવલંબન હાથ આવ્યું નથી, તો એને નિજ સત્તા, નિજ અસંગ સ્વરૂપ, એ અસંગ સ્વરૂપની અસંગ વૃત્તિ પ્રાપ્ત થવા અર્થે સત્સંગ એક અનિવાર્ય સાધન છે. આત્મકલ્યાણ માટે અનેક સાધનો શાસ્ત્રમાં નિરૂપણ કરેલા છે, તો પણ સત્સંગ જેવું એક પણ સાધન નથી એ વાત સ્થાપિત કરવાની જરૂર નથી. અન્ય પત્રમાં કૃપાળુદેવ સ્પષ્ટ લખે છે કે સત્સંગ જેવું સાધન અમે જાણ્યું નથી અને જોયું પણ નથી. એવું સત્સંગનું મહાત્મ્ય સમજાવવા માટે આ પત્ર લખાયેલો છે. 1951માં 100 વર્ષ થયા, 2051ની સાલ શરૂ થઈ ને પત્રને 100 વર્ષ થયા બરાબર. પાંચમું વચનામૃત ચાલે છે. આપણે સર્વ જૂનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે, એટલે કે જૂનાગમમાં કહેલા વચનો અસંગ દશાનો બોધ આપવા માટે જ લખાયેલા છે. આત્મા જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ કેવળ અસંગ સ્વરૂપે છે, એટલા માટે કેવળ અસંગ સ્વરૂપે છે કે અનંત પરદ્રવ્યોની વચ્ચે અનંત પરમાણુઓના સંગમાં, સંયોગમાં અને અવસ્થામાં અનંતકાળથી અનંત પ્રકારના વિભાવના સંયોગમાં ચૈતન્ય તત્વ રહ્યું હોવા છતાં પણ નિર્લેપ રહ્યું છે, અસંગ રહ્યું છે, કોઈ પણ દ્રવ્યભાવનો એમાં લેપ લાગ્યો નથી, એવું અસંગ તત્વ છે. એ અસંગ તત્વના આશ્રયે અસંગ દશા ઉત્પન્ન થાય તેના અર્થે સર્વ જૂનાગમના વચનો લખાયેલા છે, કેમ કે તે થવાને અર્થે તે સર્વ વચનો કયા છે. એક પરમાણુથી માંડી 14 રાજલોકને અને એક મેષોન્મેષથી માંડી શૈલીયસી અવસ્થા પર્યંતની સર્વક્રિયા વર્ણવી છે. જ્ઞાગમને વિશે એક પરમાણુથી માંડીને 14 બ્રહ્માંડની વ્યવસ્થા એનું નિરૂપણ કરેલું છે, એનું વર્ણન કરેલું છે. અને એક આંખનો પલકારો એટલી ક્રિયા થાય ત્યાંથી માંડીને 12મા ગુણ સ્થાન પર્યંતની દશા થાય એ બધી ક્રિયા વર્ણવી છે. તે વર્ણન કરવાની પાછળ એક જ આશય છે કે અસંગતા સમજાવી છે. તે એ જ અસંગતા સમજાવવા અર્થે વર્ણવી છે. અસંગ સ્વરૂપ અને અસંગ દશાની પ્રાપ્તિ થવા અર્થે આ બધું વર્ણન કરવામાં આવ્યું છે. એની પાછળ આશય એક જ છે, એ સિવાય બીજી કોઈ વાત નથી. સર્વભાવથી અસંગપણું થવું, તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. સર્વભાવથી અસંગપણું થવું, સર્વદ્રવ અને સર્વભાવ ઉપયોગ એનો સંગ ન કરે, જીવના પરિણામ કોઈ ભાવ અને કોઈ દ્રવ્ય પ્રત્યે ન ખેંચાય, એ થવું બહુ દુષ્કર છે. એ કોઈ સહેલી વાત નથી. એટલા માટે સહેલી વાત નથી કે અનંતકાળમાં જીવે એ દશાને પ્રાપ્ત કરી નથી. યોગના ધ્યાનના અનેક સાધનો કરેલા છે, કઠિનમાં કઠિન તપશ્ચર્યા કરી છે, પણ અસંગ દશા પ્રાપ્ત કરી નથી. એ દુષ્કર સાધન છે, એ દુષ્કર પ્રકાર છે. અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું તો અત્યંત દુષ્કર છે. નિરાશ્રયપણે એટલે વગર સત્સંગે અસંગ દશા પ્રાપ્ત થવી એ તો અત્યંત દુષ્કર છે. અથવા વગર સત્સંગે કોઈ અસંગ દશાને પ્રાપ્ત કરે એવું દેખાતું નથી. અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કર્યો છે. શું કહ્યું અહીંયા? દશા તો અસંગ કેળવવી છે અને એ અસંગ દશા પ્રાપ્ત થવાનો આધાર સત્સંગ છે. જોકે કોઈનો પણ સંગ કરવો તે અસંગપણાથી વિરુદ્ધ છે. કોઈનો પણ સંગ કરવો તે અસંગપણાથી વિરુદ્ધ છે, પણ આ જીવ પરદ્રવ્યનો અને પરભાવનો એટલો બધો સંગ કરે છે કે એ સંગ છોડાવવા માટે એને સત્સંગ પહેલો સત્સંગમાં પલટો મારવો જોઈએ, પછી અસંગ દશાને પ્રાપ્ત કરી શકે. વગર સત્સંગે કોઈ અસંગ દશાને પ્રાપ્ત કરે એમ બની શકતું નથી. શું આમાં કહેવું છે? એક ઘોડો ઊંધો પીડ્યો છે, ઊંધો ઘોડો સવળો કરવો છે. જીવ સંસાર દશામાં ઊંધો ચાલે છે, એ સવળો ચાલે તો એનું કલ્યાણ થાય. એ ઊંધો ઘોડો પીડ્યો છે, એ સવળો થાય ત્યારે આડો થઈને સવળો થાય. આડો થયા વિના સવળો કરી શકે ને થઈ શકે કોઈ રીતે? વચ્ચે આડા થવું એ અનિવાર્ય પરિસ્થિતિ છે સવળો થવા માટેની. તેમ કેવળ અસંગ દશા પ્રાપ્ત કરવી એ અન્ય સંગમાંથી, અસત્સંગમાંથી, કુસંગમાંથી સત્સંગમાં આવ્યા વિના કોઈ પણ જીવ સીધો અસંગ દશામાં આવે એવું બની શકવા યોગ્ય નથી. જેમ આ જીવ પોતાના જીવન અર્થે, વ્યવહારિક જીવન અર્થે, દસ પ્રાણને ટકાવી રાખવાના જીવન અર્થે બાહ્ય પદાર્થોનો આશ્રય લે છે, અને આત્મિક જીવન જીવવા અર્થે પોતાની નિજ સત્તાનો, નિજ ચૈતન્ય સત્તાનો આશ્રય લેવો જરૂરી છે. પણ એ નિજ સત્તાનો આશ્રય સદગુરુના આશ્રય વિના કોઈ લઈ શકે એમ નથી. જુઓ તો પર પદાર્થનો જે આશ્રય છે એમાં પહેલો ચેન્જ ક્યાં આવ્યો? કે સદગુરુનો આશ્રય કરવો ત્યાં આવ્યો. ફેરફાર ક્યાં આવ્યો? બહારમાં ને બહારમાં આટલો ફેરફાર થયા વિના અંદરનો ફેરફાર થવો અશક્ય અને અસંભવિત છે. એ વસ્તુ સ્થિતિ છે. એટલા માટે પરસંગ જેને તજવીને અસંગ થવું હોય તેણે સત્સંગ કરવો એ આધારભૂત વાત લીધી છે. મેં શું કીધું? ભગવાન તીર્થંકર દેવના નામે વાત કરી છે કે એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે. અસંગ થવાનો આધાર શું? સત્સંગ. કોઈ એમ કહે કે અમારે સત્સંગની જરૂર નથી, અમે તો એકાંતમાં બેસીને ધ્યાન કરીએ, ત્યારે 128માં કૃપાળુદેવે કહ્યું કે સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ છે. સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ છે. કેમ? કે કોનો આશ્રય કરશે? જે સત્સંગે આત્મસ્વરૂપ જણાય છે, આત્મસ્વરૂપ ઓળખાય છે, એ સ્વરૂપ જ્ઞાનમાં આવ્યા પહેલા ધ્યાન કોનું કરે? જીવ કોનું કરી શકે? જ્યાં વસ્તુ જ્ઞાનમાં નથી ત્યાં ધ્યાન કોનું થઈ શકે? પછી ધ્યાન કરવા જાય તો અનેક પ્રકારના તરંગની અવસ્થાઓ આવે, ભિન્ન ભિન્ન પ્રકારના તરંગ ઉઠે, ધ્યાનમાં ક્યાંય લાગી શકે નહીં. એમ અસંગ દશા પ્રાપ્ત થવા અર્થે સત્સંગને તેનો આધાર કયો છે? કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે, એ સત્સંગના યોગે અસંગપણું ઉત્પન્ન થાય. સત્સંગના યોગ વિના કોઈને અસંગ દશા ઉત્પન્ન થઈ શકે નહીં. મહાન શાસ્ત્રો જે આચાર્યોએ લખેલા છે એ શાસ્ત્રોમાં તો સત્સંગને અમૃત જ કહ્યું છે. આ જીવ સમયે સમયે સંસારમાં ભાવમરણ કરી રહ્યો છે અને આયુષ્ય પૂરું થઈ દ્રવ્ય મરણ કરે છે. ભાવમરણ તો સમયે સમયે ચાલુ જ છે. એ મરણથી, ભાવમરણ અને દ્રવ્ય મરણથી બચવું હોય એને અમૃત પીવું જોઈએ. તો મરે નહીં. ક્યારે ન મરે? અમૃત પીએ ત્યારે. અમૃત ક્યાં છે જગતમાં? કે જ્યાં સત્સંગ છે એ સત્સંગ પોતે જ અમૃત સ્વરૂપે છે. સત્શાસ્ત્રોમાં સત્સંગને અમૃત કહ્યું છે. કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું, અસંગપણું જે સ્વરૂપ અસંગ છે એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. એ સિવાય જીવને અસંગ દશા કોઈ રીતે પ્રાપ્ત થઈ શકે નહીં. અસંગ દશા કહો કે જીવને પોતાની જીવની આત્મશાંતિની દશા કહો. કોઈ પણ ક્રિયા કરીને, કોઈ પણ પરિશ્રમ કરીને, કોઈ પણ વ્યવસાય કરીને, કોઈ પણ પ્રવૃત્તિ કરીને જીવને સુખ શાંતિ જોઈએ છે કે બીજું કાંઈ જોઈએ છે? એ કોઈ પણ રીતે થઈ શકવા યોગ્ય નથી. સત્સંગના યોગે અસંગ અંતર્મુખ આત્મદશા પ્રગટે તો જ એને આત્મશાંતિને આત્મસુખ પ્રગટે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી જગતમાં. અને તે સત્સંગ એનો જ આધાર છે. એક સત્સંગ એક જ આધાર છે એના માટે, બીજો કોઈ આધાર નથી. તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી. હવે એ સત્સંગ તો દુર્લભ છે. આમ તો અન્ય પત્રમાં કૃપાળુદેવ લખે છે કે ચોથા કાળમાં પણ સત્સંગની દુર્લભતા છે તો આ હુંડાળ સ્વરૂપિણીના પંચમ કાળ છે. પંચમ કાળ એકલો નથી, પણ હુંડાળ સ્વરૂપિણીનો પંચમ કાળ છે એમાં સત્સંગ અતિ દુર્લભ હોય, દુર્લભ છે પણ દુર્લભ છે, એ વાત સહેજે અનુભવમાં આવી શકે અને સમજી શકાય એવી વાત છે. નજર નાખવા બેસો તો સત્સંગ ક્યાં મળે છે? યથાર્થ સત્સંગ, સત્સંગ પણ નહીતર તો જે પાંચ જણા ભેગા થાય એને માને કે અમે સત્સંગ કરીએ છીએ, ધર્મની ચર્ચા કરે, એમ નથી. યથાર્થ આત્મકલ્યાણ થાય એવો સત્સંગ એ આ ચોથા કાળમાં દુર્લભ છે, તો પાંચમા કાળમાં તો દુર્લભથી પણ દુર્લભ છે. એવો સત્સંગ પણ યથાર્થ અનંતકાળમાં જીવને ઘણીવાર પ્રાપ્ત થયો છે છતાં સફળ થયો નથી એમ શ્રી વિતરાગે કહ્યું છે. કેવળ જ્ઞાનમાં જાણીને વિતરાગ દેવે આ વાત કહી છે. કેમ નથી ફળવાન થયો અથવા કેમ સત્સંગ નિષ્ફળ ગયો? કે તે સત્સંગને ઓળખીને, શું કહ્યું આયા, આ યથાર્થ સત્સંગ છે, મારા આત્માનું કલ્યાણ થાય એવો સત્સંગ છે એવી ઓળખાણ જીવે કરી નથી. એવી ઓળખાણ કરી નથી, એટલું જ નહીં, એવી ઓળખાણ કરવાની જીવે દરકાર પણ કરી નથી. ક્યાંક ને ક્યાંક વગર સમજે, વગર વિચારે, વગર ઊંડા ઉતરે, વગર પરીક્ષા કરે ઝુકાવી દીધું છે, માની લીધું છે કે અમે સત્સંગ કરીએ છીએ. પણ એ રીતે સત્સંગ છે કે કેમ એ એક સવાલ છે, અને એની આ જીવને ઓળખાણ છે કે કેમ એ બીજો સવાલ છે. કેમ કે તે સત્સંગને ઓળખી આજે તેને પરમહિતકારી જાણ્યો નથી. એ સત્સંગનું પરમહિતસ્વીપણું છે એટલું મૂલ્યાંકન પણ સત્સંગનું થયું નથી. બીજી બીજી ક્રિયાનું મહત્વ આવ્યું છે, સત્સંગને છોડીને અન્ય ક્રિયાઓનું મહત્વ આવ્યું છે, પણ સત્સંગનું એટલું મહત્વ આવ્યું નથી. કોઈ પણ ધર્મ સાધન કરતા સત્સંગને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી જોઈએ. આ કૃપાળુ દેવની સિદ્ધિ આજ્ઞા છે, માનવી નહીં માનવી એના માટે આપણે સ્વતંત્ર છીએ, પણ આજ્ઞા સિદ્ધિ છે આ કે સત્સંગ છે એ પરમ હિતકારી છે, અને એના જેવું પરમ હિતકારી સાધન અમે ક્યાંય જાણ્યું જોયું સાંભળ્યું નથી. પરમ હિતકારી જાણ્યો નથી, પરમ હિતકારી જાણીને પરમ સ્નેહે ઉપાયશો નથી. સત્સંગનો પરમ પ્રેમ આવવો જોઈએ, સત્સંગનો પરમ પ્રેમ આવવો જોઈએ. સંસારમાં વાલામાં વાલા સગા સંબંધી કરતા સત્સંગ પ્રત્યે પ્રેમ વધારે હોવો જોઈએ, કેમ કે ત્યાંથી સત્સંગની ઉપાસના થાય, થવાનો પ્રસંગને યોગ છે, માટે તપાસી લેવું જોઈએ કે આવું કાંઈક બને છે કે કેવી રીતે ચાલીએ છીએ. પરમ સ્નેહે ઉપાયશો નથી, પરમ હિતકારી જાણીને પરમ પ્રેમથી પરમ સ્નેહથી ઉપાયશો નથી. અને પ્રાપ્ત હોવા છતાં પણ ओ प्राप्त फळवान थवा योग्य संगना ए विसर्जन कर्यो छे। विसर्जन कर्यो एटले उदय पूरो करी लीधो। उदयमां सत्संगनो उदय थयो એ પૂર્વ પુણ્યકર્મના પ્રારબ્ધ યોગે સત્સંગનો સત્સંગ પ્રાપ્ત થયો, જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ યોગ થયો, તો પણ એ સત્સંગના યોગે પણ આ જીવે તે સત્સંગ પ્રાપ્ત ન થાય એવા પ્રકારના પરિણામ, સત્સંગ પ્રાપ્ત ન હોય અને જે પ્રકારના પરિણામ રહે તે પ્રકારના પરિણામ સત્સંગ પ્રાપ્ત થવા છતાં રાખ્યા, એને અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞા, સંજ્ઞા એટલે પરિણામ, એવા અયોગ્ય પરિણામ રહ્યા કે પ્રાપ્ત થાય, સત્સંગ પ્રાપ્ત છે છતાં પણ એ સફળ ન થાય, અપ્રાપ્ત હોય અને ફળવાન ન થાય એવા પ્રકારના પરિણામથી આ જીવે એ સત્સંગના પ્રસંગને પૂરો કર્યો, વિસર્જન કર્યો છે। જેમ કોઈ કાર્યનું વિસર્જન કરે અને હાથમાં કાંઈ ન આવે, એમ સત્સંગ હતો ત્યારે ક્યાંય ધ્યાન દીધું નહીં, સત્સંગ મળ્યો ત્યારે ઊંડા ઉતરવાની કોઈ દરકાર કે કોઈ પરિશ્રમ કર્યો નહીં, તેથી સત્સંગ પ્રાપ્ત થવા છતાં પણ એ ફળવાન ન થયો એવા પરિણામ રહ્યા। એમ કહ્યું છે, એમ કોણે કહ્યું છે? શ્રી વિતરાગે એમ કહ્યું છે કે હે જીવ, તને સત્સંગ તો અનેક વાર પ્રાપ્ત થયો, પણ એ વખતે તે જે ધ્યાન દેવું જોઈએ, જે લક્ષ દેવું જોઈએ તે દુર્લક્ષપણે વર્ત્યો છે, તેથી એ સત્સંગ નિષ્ફળ ગયો છે, ફળવાન ન થયો એટલે નિષ્ફળ ગયો છે। આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું। જુઓ, સત્સંગનું મહત્વ દર્શાવતા સત્સંગને નમસ્કાર કર્યા છે, પોતે અત્યારે વર્તમાન જ્ઞાન દશામાં વાત છે। ઉપાલુદેવને ભૂતકાળના પૂર્વભવોનું સ્મરણ જ્ઞાન હતું, જેને જાતિ સ્મરણ જ્ઞાન કહેવામાં આવે છે। જેમ આપણને બાળપણનું સ્મરણ થઈ શકે કે આપણે આ જગ્યાએ રહેતા હતા અને આ જગ્યાએ રમતા હતા બાળક હતા ત્યારે, 25-50 આયુષ લાંબુ હોય તો 70-75 વર્ષ પહેલાનું પણ બાળપણ યાદ આવી શકે, આને આ ભવનું, એમ 10-20-25 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલાનું, 100 વર્ષ પહેલાનું આગલા ભવનું પણ યાદ આવી શકે એવા પૂર્વ ભવના સ્મરણ જ્ઞાનને જાતિ સ્મરણ જ્ઞાન કહેવામાં આવે છે। કૃપાળુદેવને ભૂતકાળની અંદર સત્સંગનો યોગ થયેલો છે, પરમ સત્સંગનો યોગ થયેલો છે, અને એ પહેલા ભૂતકાળમાં પણ એ પહેલા આત્મશાંતિનો આત્મજ્ઞાનનો માર્ગ પામવા માટે ઘણો પરિશ્રમ કરી ચૂક્યા છે એ બધું યાદ આવે છે। ત્યારે એના ઉપરથી પોતે સત્સંગનું મહત્વ સ્થાપ્યું છે કે સત્સંગ વિના અનેક સાધન કર્યા ક્યાંય મોક્ષ માર્ગનો પત્તો લાગ્યો નહીં, પોતે પૂર્વના આરાધક પુરુષ છે, ભૂતકાળના ભવમાં પણ આત્મસાધના કરી ચૂક્યા છે અને એ આત્મસાધના સત્સંગના યોગે સફળ થઈ છે એવું પોતાને જાતિ સ્મરણ જ્ઞાન વર્તે છે, અને એ વાત એમણે 194 પત્રમાં વાત કરી છે। 194 પત્રમાં ભૂતકાળની વાત કરેલી છે કે જ્ઞાન પ્રાપ્તિ અમને તેથી થઈ હતી. હતી શબ્દ વાપરો છે, જ્ઞાન પ્રાપ્તિ થઈ છે એમ નથી લખ્યું, થઈ હતી એમ લખ્યું છે. એટલે ભૂતકાળમાં કોઈ જ્ઞાની પુરુષના ચરણારવિંદ પોતે સેવ્યા છે અને જ્ઞાન પ્રાપ્તિ થઈ છે. જ્ઞાની પુરુષ વિના જ્ઞાન પ્રાપ્તિ થવાનો કોઈ અવસર છે જ નહીં. તો એ જ્ઞાન પ્રાપ્તિ સત્સંગે થઈ છે એ વાત અહીંયા ફરી ન કરે છે કે આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી, એની ઊંડી વિચારણા ચાલી જાય છે અને અમારા આત્મામાં જે અમારા આત્મગુણો છે એ આવિર્ભાવ થાય, તે પ્રગટ થવા લાગ્યા. સત્સંગનું મહત્વ સ્થાપતા એ સત્સંગથી જે અમને આત્મલાભ થયો એનું સ્મરણ કરતા, અત્યારે અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી રહ્યા છે અને સહજ સમાધિ પર્યંત એટલે નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત થાય છે. આવો સત્સંગ એક મહત્વપૂર્ણ પદાર્થ છે. એ સત્સંગને અત્યારે ફરીને હું અત્યંત અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. જેમ કોઈ માણસને ભૂતકાળના દુઃખ સાંભળી આવે તો અત્યારે દુઃખી થાય છે કે નહીં, અરે અમારા માથે આવા દુઃખ પીડ્યા હતા, વાત કરતા કરતા રોવું પડે, અત્યારે કાંઈ ન હોય. અને ભૂતકાળના સુખના દિવસો સાંભળે તો અફસોસનો પાર ન રહે. એમ આ ભૂતકાળનો સત્સંગ સાંભળીને અત્યારે નિર્વિકલ્પ દશા સાધી, ઠીક. જે સત્સંગથી આત્મલાભ થઈને નિર્વિકલ્પ દશામાં પરિણમ્યા હતા એ સત્સંગનું મહત્વ અનુભવ ગોચર કરેલું છે અને એ અનુભવનું સ્મરણ કરતા અત્યારે આત્મગુણો ફરીને સહજ સમાધિને પ્રાપ્ત થાય છે. કેવો સત્સંગ આરાધ્યો હશે, એમને કેવો સત્સંગ પ્રાપ્ત થયો હશે અને કેવો આરાધ્યો હશે કે જેનું સ્મરણ કરતા અત્યારે નિર્વિકલ્પ સમાધિ થાય છે. એટલું સત્સંગનું મહત્વ છે કે જેનું મહત્વ ગાતા ગાતા કહેતા કહેતા પોતે અસંગ દશામાં આવી જાય છે. તેથી તેવા સત્સંગ પ્રત્યે પોતે અત્યંત ભક્તિ કરી છે. સત્સંગનું મહત્વ કરતા કરતા સત્સંગની ભક્તિ કરી છે. અહીંયા તેથી અવશ્ય આ જીવે પ્રથમ સર્વસાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવા યોગ્ય છે. જો આ આજ્ઞા કરી છે, અવશ્ય આ જીવે પ્રથમ સર્વસાધનને ગૌણ જાણીને અથવા ગૌણ કરીને, લ્યો ગૌણ જાણીને એમ કહો કે ગૌણ કરીને, બધા સાધનને ગૌણ કરવા. જો સત્સંગનો લાભ મળતો હોય તો સંસારના બધા કાર્યોને ગૌણ કરવા નહીં, ધર્મના બધા સાધનને ગૌણ કરવા. આટલું મહત્વ સ્થાપ્યું છે. અવશ્ય આ જીવે પ્રથમ સર્વસાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ, સમ્યક દર્શનનો નહીં, નિર્વાણનો મુખ્ય હેતુ આપવો લાભ છે એનો, સત્સંગથી નિર્વાણ પદની પ્રાપ્તિ થાય એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવા યોગ્ય છે. કેટલી અર્પણતા કરવી? સર્વાર્પણ બુદ્ધિએ ઉપાસવો, એટલે કોઈ પણ ભોગે ઉપાસવો એમ કે છે. સર્વ અર્પણ કરવું હોય તો કરવું, જો સત્સંગ પ્રાપ્ત થતો હોય તો. આટલું મૂલ્યાંકન આવવું જોઈએ, પછી પ્રારબ્ધ અનુસાર પ્રસંગ બનશે, પણ મૂલ્યાંકન તો આટલું આવવું જોઈએ. એકવાર જો આટલું મૂલ્યાંકન ન આવે તો સત્સંગ પ્રાપ્ત હોય તો પણ એનો લાભ ન મળે, ફળવાન ન થાય, નિષ્ફળ જાય. એટલે અભિપ્રાય તો પહેલા કેળવવો જોઈએ. સત્સંગનું મહત્વ સમજીને એનો મૂલ્યાંકન અને એ મૂલ્યાંકન સંબંધીનો અભિપ્રાય જ્યાં સુધી કેળવાય નહીં ત્યાં સુધી સત્સંગ ફળવાન થાય નહીં. એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે કે જેથી બીજા સર્વ સાધન સુલભ થાય છે. જો સત્સંગ ઉપાસવો હોય તો કેવી રીતે કે એ સત્સંગમાં બીજા સાધનોની પણ યથાર્થપણાની અને અયથાર્થપણાની ચર્ચા અને સમજણ થાય છે. નહીતર કોઈ પણ સાધન કરે તો તે યથાર્થ છે કે અયથાર્થ છે કેમ ખબર પડે? માનો કે કોઈ જ્ઞાન માર્ગે શાસ્ત્ર વાંચે છે તો એ શાસ્ત્રની સમજણ યથાર્થ છે કે કંઈક પોતે ભૂલ કરે છે એ સત્સંગ વિના સમજણ ન પડે, સત્સંગથી જ એ સમજણ પડે. એટલે એ સાધન પણ ક્યારે સુલભ થાય? પણ અનેક સાધન કર્યા છે એ સાધન ક્યારે સુલભ થયા કે સત્સંગનો યોગ મળ્યો ત્યારે. માટે અમારા આત્માની સાક્ષીએ, અમારા આત્માના અનુભવની સાક્ષીએ આ વાત કરીએ છીએ. આત્મ સાક્ષાત્કારથી આ વાત ચાલે છે. એટલે કે એમ નથી કે અમે શાસ્ત્રમાં વાંચ્યું છે અને કોઈનું ઉછેલું લીધેલું જ્ઞાન છે. આ અમારા આત્મ સાક્ષાત્કારથી આ વાત અમે કરીએ છીએ. એક સત્સંગનું મહત્વ સ્થાપવા માટે કેટલું વજન દઈને વાત કરે છે, એના ઉપર વેઇટ કેટલું મૂકે છે કે અમારો આત્મ સાક્ષાત્કાર બોલે છે. અમારું પુસ્તકીય જ્ઞાન બોલતું નથી, અમારો આત્મ સાક્ષાત્કાર આ બોલે છે. માટે કોઈ પણ રીતે સત્સંગનું મહત્વ સમજો એમ કહેવું છે. હવે આત્મ સાક્ષાત્કાર કરીને જો આટલી વાત કરતા હોય છતાંય આ જીવને સત્સંગની મુખ્યતા ન આવતી હોય, બીજા સાધનની કે બીજા સંસારી કાર્યોની મુખ્યતા આવતી હોય તો એ આત્મ સાક્ષાત્કારની વાણી એની કેટલી અવગણના થાય કે એની ઘોર અવગણના થાય છે એમ સમજવા યોગ્ય છે. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ માર્ગ છે, પછી સત્સંગનો માર્ગ નથી. સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવ કલ્યાણને ન સાધે, ન સાધતો થાય તો આ જીવનો માર્ગ છે. કેમ કે નક્કી કંઈક બીજે પડી ગયો, બીજા રસ્તે ચડી ગયો, સત્સંગના યોગ્ય પણ એ બીજે રસ્તે ચડી ગયો. કેમ કે તે સત્સંગના અપૂર્વ યોગમાં, અલભ્ય યોગમાં અથવા અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાધ કરનારા એવા માઠા કારણોનો ત્યાગ ન કર્યો. આટલું લખીને કૃપાલુ દેવે અહીંયા આશ્ચર્ય ચિહ્ન મૂક્યું છે, પૂર્ણ વિરામ નથી મૂક્યું, આશ્ચર્ય ચિહ્ન મૂક્યું છે. અરે સત્સંગના અપૂર્વ, અલભ્ય અને દુર્લભ એવા યોગમાં પણ એક સત્સંગને બાદ કરે એવા, સત્સંગને હાનિ પમાડે એવા માઠા કારણોનો ત્યાગ ન કર્યો. આ તો કેવો, કેટલી મોટી મૂર્ખતા કહેવાય કે જે સત્સંગ પ્રાપ્ત થયે જીવના સંસારમાંથી છુટકારો થઈ જાય, સંસારના બધા દુઃખોમાંથી છુટકારો થઈ જાય, સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત અનંત દર્શન જ્ઞાન, અનંત જ્ઞાન અનંત દર્શન અનંત જ્ઞાન સહિત એટલો લાભ પ્રાપ્ત થાય એવા સત્સંગના દુર્લભ અને અલભ્ય અને અપૂર્વ યોગમાં પણ એ સત્સંગને હાનિ કરે એવા પોતાના જે પરિણામ એ છોડ્યા નહીં, એ પરિણામમાં ફેરફાર કર્યો નહીં, અને એમને મત ચાલ્યો, આ તો કેટલું મોટું આશ્ચર્ય છે. અહીંયા પ્રશ્ન થવા યોગ્ય છે કે એવા માઠા પરિણામ કઈ જાતના હશે, એ જો જાણવા મળે તો આપણે એવા પરિણામ ન કરવા. એટલે પોતે પ્રશ્ન નથી ઉઠાવ્યો, પણ એ પ્રશ્નના ઉત્તર રૂપે હવે પછીનું 10મું વચનામૃત છે કે એ માથા પરિણામ કઈ જાતના, કયા પ્રકારના. મિથ્યા આગ્રહ. મિથ્યા આગ્રહ એટલે શું? કે સત્સંગનો લાભ ઉઠાવવાના બદલે કોઈ ત્યાગ કરીને બેસી જાય, કોઈ વ્રત કરીને બેસી જાય, કોઈ પછાણ લઈને બેસી જાય, કોઈ કાંઈ કરીને બેસી જાય, કોઈ યાત્રા કરવા ચાલ્યા જાય સત્સંગનો યોગ છોડીને. શું? અનેક પ્રકારના બીજા આગ્રહને પકડ્યો. સત્સંગને મુખ્ય કરવાને બદલે ગૌણ કરીને બીજા પ્રકારના સાધનને મુખ્ય કર્યા, એ મિથ્યા આગ્રહ છે. અથવા પૂર્વે જે માન્ય રાખ્યું છે, જે પરમાર્થે આ આત્માને નુકસાન કરનારું છે, છતાં એની પકડ ન છૂટવી, એને મિથ્યા આગ્રહ કહેવામાં આવે છે. એને મતાગ્રહ પણ કહે છે, કદાગ્રહ પણ કહે છે, એને મિથ્યા આગ્રહ પણ કહેવામાં આવે છે. એવા મિથ્યા આગ્રહને છોડ્યા ન હોય, પોતે માનેલું મૂકે નહીં, પોતે જાણેલું છોડે નહીં, આ ચાર પ્રકારના પરિણામ લીધા છે અહીંયા. મિથ્યા આગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, એટલે કે નિષ્ફળ જાય. એમાં જ્યાં મિથ્યા આગ્રહ હોય ત્યાં સ્વચ્છંદ હોય હોય ને હોય, સ્વચ્છંદ હોય ત્યાં મિથ્યા આગ્રહ હોય હોય ને હોય જ, કેમ કે બે સાથે જ રહીએ છીએ હંમેશા. એક તો આ જીવ પોતે અજાણ્યો છે, અજાણ્યો હોવા છતાં પોતાની વાતનો આગ્રહ રાખે છે, એ જીવનો સ્વચ્છંદ નથી. તો બીજું શું છે? એ ચોખ્ખે ચોખ્ખો સ્વચ્છંદ છે. મિથ્યા આગ્રહ, સ્વચ્છંદપણું એટલે મનમાની રીતે સાધન કરવા, ધર્મનું સાધન પણ પોતાની મનમાની રીતે કરવું, જ્ઞાનીની આજ્ઞાએ કરવું એમ નહીં. શું? 466માં વાત લીધી છે જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય, કે સમાધિ યોગ કે સમાધિ કે યોગથી, કે કોઈ આવા પ્રકારથી કે તેવા પ્રકારથી, પણ તેથી જીવનું કાંઈ કલ્યાણ થાય નહીં, એ બધો સ્વચ્છંદ છે. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે, પોતાને મનમાની રીતે સાધન કરે અને તે પરમ સત્સંગે કરીને સમજી શકાય છે કે મારું કલ્યાણ કેવી રીતે થાય. એ સત્સંગને ઉપાસવાને બદલે સીધો જ્ઞાન ધ્યાનમાં લાગી જાય તો તેવા વિકલ્પ કરવા મૂકી દેવા, ચોખ્ખી આજ્ઞા કરી છે કે એવા વિકલ્પ કરવા મૂકી દેવા, છોડી દેવા, એથી કાંઈ આત્મકલ્યાણ નહીં થાય. એવી જ વાત એક ધ્યાન સંબંધીને, ખાસ કરીને ધર્મના ક્ષેત્રમાં બીજી ક્રિયા કરતા ધ્યાનનું મહત્વ વિશેષ દેખાય છે અથવા પ્રસિદ્ધપણે અંકાય છે. હવે ધ્યાન કરો, ૩૩૫માં કૃપાળુ દેવ લખે છે સૌભાગભાઈના પત્ર ઉપર, જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાનાદિની ઈચ્છે નહીં એવો અમારો અંતરંગ અભિપ્રાય છે. ઠીક, આ ખાનગી વાત કરી છો એટલે તો ભાઈ આ બહુ કોન્ફિડેન્શિયલ વાત છે, જરા શું ગમે એને કરવા જેવી નથી, બહુ મહત્વપૂર્ણ સિક્રેટ વાત છે. આ અમારો અંતરંગ અભિપ્રાય છે એમાં એ વાત છે કે જે વાસ્તવિક જ્ઞાનીને ઈચ્છે તે ધ્યાનાદિકને ઈચ્છે નહીં. જ્ઞાનીના ઈચ્છે તે જ્ઞાનીના સત્સંગને ઈચ્છે એ ધ્યાનને ન ઈચ્છે, અને એ સત્સંગને છોડીને ધ્યાનને ઈચ્છે છે એ આત્મકલ્યાણના રસ્તે જાતો નથી, સ્વચ્છંદના રસ્તે જાય છે. એવું મિથ્યાગ્રહપણું, સ્વચ્છંદપણું, પ્રમાદ. પ્રમાદ એટલે શું? કે વાત તો બધી સાચી કહે, વાત બરાબર છે, સાચી છે, સમજાય છે અમને, પણ અમારાથી કાંઈ થતું નથી. એટલે પુરુષાર્થ ધર્મ એમાં પ્રવર્તતો નથી જીવ, કારણ કે પ્રમાદી રહે છે, કારણ કે એ પ્રમાદી રહે છે. ત્યાં પ્રમાદ એટલે આળસુ થઈને ઊંઘી જાય છે એમ નથી, સૂર્ય છે એમ નથી. આત્મકલ્યાણના કાર્યને ગૌણ કરીને અન્ય કાર્યમાં લાગી જવું, પ્રવર્તવું, તે બધો પરમાર્થે પ્રમાદ છે. એને અહીંયા પ્રમાદ કીધો છે. ખરું કામ છોડી દેવું અથવા ખરું કામની ઉપેક્ષા થઈ જવી, જેની અપેક્ષાથી પુરુષાર્થ ઉપડે એની ઉપેક્ષા થાય, અને જીવ અન્ય કાર્યને મુખ્યતા આપે એ જીવનો પ્રમાદ છે. એ પ્રમાદ અને ઇન્દ્રિય વિશેથી ઉપેક્ષા ન કરી હોય, આ એક મહત્વપૂર્ણ વાત કરી છે કે જો સત્સંગને ઉપાસવો હોય એને પોતાના પાંચે ઇન્દ્રિયના વિષયોના રસને ફીકા કરી નાખવા જોઈએ. એ તો ઉપદેશ છે એમ કહેવાય છે. ખરેખર જે જીવ આત્મકલ્યાણથી, આત્મકલ્યાણની મુખ્યતાથી સત્સંગને ઉપાસે એને બીજે રસ આવે નહીં, બહુ સ્વાભાવિક છે. કેમ કે એક વિરુદ્ધ રસ છે, જેને આત્માના અતિન્દ્રિય ચૈતન્ય રસને પ્રાપ્ત કરવો છે તેને તે રસથી વિરુદ્ધ એવા જે પંચેન્દ્રિયના વિષયભૂત પરિણામો છે એમાં રસ ઠંડો થયા વિના, ફિક્કો થયા વિના રહે નહીં, આપોઆપ થાય. એના બદલે એમાં એમને એમ ભૂતકાળમાં ચાલુ હતું એમને એમ ચાલુ રહી જાય, અને આ બાજુ આત્મા, આત્માનું જ્ઞાનને ધ્યાન પણ જોઈએ છીએ ને આત્મકલ્યાણ પણ ઈચ્છીએ છીએ, તો બે વાતને મેળ ખાયું નથી. વિરુદ્ધ રસ એક સાથે રહી ન શકે, ઉત્પન્ન પણ થઈ ન શકે, આ એનો નિયમ છે. અને જીવના કષાય રસને અને દર્શન મોહને સીધો સંબંધ છે. કષાય છે ચારિત્ર મોહ છે, પણ કષાયની અંદર જે રસ છે, રસનો ફેક્ટર જુદો સમજવો. કષાય મંદ હોય અને કષાય રસ તીવ્ર પણ હોય, તો એ કષાય રસ જેનો તીવ્ર છે એનો દર્શન મોહ તીવ્ર જ થાય, એનો મિથ્યા દ્રઢ થઈ જાય. આ એને સીધો સંબંધ છે, અવિનાભાવી સંબંધ છે. એટલે ઇન્દ્રિય વિષયોની ઉપેક્ષા ન કરી હોય, અથવા તો ઇન્દ્રિય વિષયોની અપેક્ષા એવા ને એવા રસથી રાખી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં. કેમ કે સત્સંગમાં તો આત્મરસ, અકષાય રસ, ચૈતન્ય રસ પ્રાપ્ત કરવાની ચર્ચા છે જે કષાય રસથી વિરુદ્ધ છે. એટલે સત્સંગને નિષ્ફળ થવાના કારણમાં આ એક પણ કારણ પોતે તપાસવું જોઈએ. અથવા એક બહુ માસ્ટર કી જેવી વાત કરી છે, પૂરા તો ચાર કારણ લીધા, હવે ચાર અને ચારેને એકમાં સમાવી લઈએ છે. અથવા કહીને, અથવા સત્સંગમાં એક નિષ્ઠા અને અપૂર્વ ભક્તિ આની ન હોય તો ફળવાન થાય નહીં. ઠીક, આ એક હાથમાં આવી જાય વાત તો ન સ્વચ્છંદ થાય, ન પ્રમાદ થાય, ન મિથ્યા આગ્રહ થાય, કે ન ઇન્દ્રિય વિષયો મારા ફાવે. ત્યારે એક નિષ્ઠાએ સત્સંગ ઉપાસવો, આત્મકલ્યાણની એક નિષ્ઠાથી, અથવા સત્સંગનું અપૂર્વ બહુમાન આવે એને અપૂર્વ ભક્તિ કહી છે. અપૂર્વ બહુમાનને અપૂર્વ ભક્તિ કહી છે, એટલી ભક્તિ સત્સંગ પ્રત્યેની. એ જો ન આવી હોય તો પણ સત્સંગ મળે તો પણ ફળવાન થાય નહીં. સત્સંગ મળે ત્યારે એને સત્સંગ પ્રત્યેની અપૂર્વ ભક્તિ, અપૂર્વ બહુમાન આવવું જોઈએ. મારા આત્મકલ્યાણનો સર્વશ્રેષ્ઠ પ્રસંગ મને પ્રાપ્ત છે એમ જાણીને અપૂર્વ બહુમાન આવવું જોઈએ. એ જો ન આવ્યો હોય તો પણ સત્સંગ ફળવાન ન થાય. એનો અર્થ એ છે કે જીવ ભક્તિ તો કરે છે, પણ અહીંયા અપૂર્વ ભક્તિની વાત કરી છે. ઉપર ઉપરથી ચાલીને પણ ભક્તિ થાય, ઉપર છેલ્લી પણ ભક્તિ થાય, અને અપૂર્વ ભક્તિ પણ થાય. ભક્તિ ભક્તિમાં એ છે, જેને પોતાનું નિર્વાણ પદ સામે દેખાય, જે સત્સંગના ફળમાં પોતાનું નિર્વાણ પદ સામે દેખાય એને અપૂર્વ ભક્તિ આવ્યા વિના રહે નહીં. નિયમ ઠીક, અને આ એક માસ્ટર કી છે. એક નિષ્ઠા અને અપૂર્વ ભક્તિ સત્સંગમાં આવે તો સત્સંગના ને બાદ કરનારા જેટલા માઠા પરિણામ છે એ બધા આપોઆપ જ ઉત્પન્ન થાય. શું આપોઆપ જ ઉત્પન્ન થાય? એને વળી ટાળવા પડે ને એના માટે કંઈક કરવું પડે એ કાંઈ વાત નથી રહેતી. એક માસ્ટર કી હાથમાં આવી જાય તો એ પરિણામ ન થાય. અને એ સત્સંગમાં અપૂર્વ ભક્તિ જીવના પરિણામમાં એટલી નિર્મળતા લાવે છે, એટલી નિર્મળતા લાવે છે, આશ્ચર્યકારી નિર્મળતા લાવે છે. શું કેટલી આશ્ચર્યકારી નિર્મળતા આવે! એમ લાગે કે આ જીવને સત્સંગમાં અપૂર્વ ભક્તિ છે, એને બીજા શાસ્ત્રો વાંચ્યા નથી છતાં એને આટલી ખબર ક્યાંથી પડે છે? એટલી નિર્મળતા અંદરથી આવે. એક પદમાં કૃપાળુ દેવ લખે છે, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે, સબ આગમ ભેદ સો ઉરગ છે. અંદરમાંથી આગમના ભેદ પ્રભુ એના હૃદયમાં વસી જાય છે, ઉત્પન્ન થઈ આવે છે. એનું કારણ સત્સંગ પ્રત્યે, સદગુરુ પ્રત્યે, સત્પુરુષ પ્રત્યે અપૂર્વ સ્નેહ, અપૂર્વ પ્રેમ, અપૂર્વ ભક્તિ, એક જ કારણ. એ બધી નિર્મળ ચાલી આવે છે. જો એક એવી અપૂર્વ ભક્તિથી, સુખી વાત લખે છે, જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યા આગ્રહ આદિ બધા માઠા પરિણામ નાશ પામી જાય. એને રહે જ નહીં, એનો અભાવ થઈ જ જાય, એને નાશ પામે જ. અને અનુક્રમે જીવ સર્વદોષથી મુક્ત થાય. પરિપૂર્ણ નિર્દોષને નિર્વાણ પદને પામે. આ સત્સંગની અપૂર્વ ભક્તિ કેટલું ફળ આપે છે એની ઉઘાડે છોગે ખુલ્લે ખુલ્લી વાત કરી દીધી છે. ખરેખર આ એક ટોપ સિક્રેટ છે, અને અનુભવમાં આણીને અનુભવમાં લાવીને સમજવા જેવી વાત છે. એમને એમ સમજાય એવી નથી જલ્દી કે આ કામ કેટલું થાય આની અંદર. જો એક એવી અપૂર્વ ભક્તિ છે, સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યા આગ્રહાદિ નાશ પામે. આદિમાં બધા બીજા દોષ, સત્સંગને બાદ કરનારા જેટલા દોષ છે એ બધા નાશ પામે, અને અનુક્રમે તે આગળ વધીને ભવિષ્યમાં જીવ સર્વદોષથી મુક્ત થઈ જાય. હવે આગળ લખે છે, બહુ મહત્વપૂર્ણ વાત કરી છે આ જગ્યાએ, કે સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. યથાર્થ આત્મકલ્યાણકારી આ સત્સંગ છે એવી ઓળખાણ થવી દુર્લભ છે. એટલે સત્સંગને અહીંયા સત્પુરુષનો યોગ જ કયો છે એ હવેથી વાત કરે છે. કોઈ મહત્પુણ્ય યોગે તે ઓળખાણ થયે, નિશ્ચય કરીને આજ સત્સંગ, કોમા કરીને લખે છે, આજ સત્સંગ સત્પુરુષ છે. સત્સંગ એટલે સત્પુરુષ છે એનો યોગ છે. એવો સાક્ષી ભાવ એટલે ખાતરીબંધ ભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરીને પ્રવૃત્તિને સંકોચવી, સાંસારિક પ્રવૃત્તિને એને સંકોચવી, સંક્ષેપ કરી લેવો. ક્યારે? યથાર્થ સત્સંગની પ્રાપ્તિ થઈ. પહેલી વાત તો એ છે કે જીવને સત્સંગની ઓળખાણ થવી દુર્લભ છે. આ આત્મકલ્યાણકારી યથાર્થ સત્સંગ છે કે કેમ એ ઓળખાણ થવી બહુ દુર્લભ છે. બહુ ભાગ જીવ આ વિષયમાં ભૂલ્યો છે. ભૂલ્યો છે એટલા માટે ભૂલ્યો છે કે સત્પુરુષ બહારમાં કોઈ અટપટી દશાથી વર્તે છે. બહારની દશા કોઈ બીજી છે અને અંદરની દશા કોઈ બીજી છે. બહારમાં ત્યાગ વૈરાગ્ય દેખાય તો તરત માની લે, પણ કૃપાળુદેવ જેવા સત્પુરુષ મહાપુરુષ બિરાજતા હોય તો સ્વીકાર કરવો કઠણ પડે. કેવી રીતે બને? ઉંમર નાની હોય, વ્યાપાર ધંધામાં રોકાયેલા હોય, ગ્રસ્થમાં ગ્રસ્થના કાર્યો પણ દેખાતા હોય, અને એવી અટપટી દશામાં આવા મહાપુરુષ બિરાજે છે, એ સ્વીકારવું એ એકવાર તો પાણી ઉતરી જાય એવો વિષય છે, સાધારણ વાત નથી. લખે છે એક પત્રમાં કે અમને જોઈને જગત ભૂલવું પડે એમાં કાંઈ નવે નવાઈ દેખાતી નથી. અમારી પરિસ્થિતિ જોઈને જગત ભૂલ ભૂલામણીમાં પડી જાય એ કોઈ નવાઈની વાત નથી લાગતી. તો અત્યારે કોઈ મહાપુણ્ય યોગે આપણે કૃપાળુ દેવને સ્વીકારીએ છીએ, પણ પ્રત્યક્ષ હોય તો એમને જે સ્થિતિમાં જોઈને સ્વીકારવા એ કોઈ સાધારણ યોગ્યતાનું કામ નથી. એ કોઈ અસાધારણ યોગ્યતા હોય તો જ સ્વીકાર આવે, નહીતર સ્વીકાર ન આવે. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે એટલે સત્પુરુષની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહત્વપૂર્ણ યોગ્ય તે ઓળખાણ થઈ જાય એનો તો બીડો પાર થઈ જાય, એટલે એને મહત્વપૂર્ણ યોગ કીધો. કોઈ મહત્વપૂર્ણ યોગ્ય તે ઓળખાણ થઈ, નિશ્ચય કરી, ખાતરી કરી આ સત્સંગ સત્પુરુષ છે, એવો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય, અંદરથી આત્મા સાક્ષી પૂરતો હોય, ખાતરી આવતી હોય એવા જીવે તો અવશ્ય કરીને પ્રવૃત્તિને સંકોચવી, એને બાહ્ય પ્રવૃત્તિમાં સંકેલો કરવો, તે પ્રવૃત્તિ કરતા હોય એને ઓછી કરી નાખવી અને સત્સંગમાં રહેવાની મુખ્યતા કરવી. એટલું જ નહીં, પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરીને જોવા. જોવા આવ્યો, માત્ર સાંભળવું એમ નહીં, પોતાના દોષને જોવા માટે ઉપયોગ તીક્ષ્ણ કરવો, તીખો ઉપયોગ, અને પ્રત્યેક કાર્યમાં ક્ષણે ક્ષણે પ્રત્યેક પ્રસંગમાં પોતાના દોષને તીક્ષ્ણ ઉપયોગ કરીને જોવા. વિચારવા એમ નથી કીધું, જોવા એમ કીધું છે. જે દોષ થઈ જાય પાછળથી એનો વિચાર આવે એને દોષ જોયા નથી, પણ દોષ ઉત્પન્ન થાય અને ચાલુ હોય એ વખતે એનું અવલોકન કરે ત્યારે એને દોષને જોયા કહેવાય. એને અવલોકન કહે છે, દોષને જોવું એમ કહે છે. અને એ કોઈ એવો પુરુષાર્થવાળો પ્રયોગ છે કે એ વખતે એ દોષનો રસ તૂટ્યા વિના રહે નહીં. દોષનો કષાય રસ તૂટે તો મિથ્યાત મંદ પીડ્યા વિના રહે નહીં. એટલા મિથ્યાત મંદ પાડવાનો, મિથ્યાતને ગાળવાનો પ્રયોગ છે. બીજી રીતે કહીએ તો આ મિથ્યાતને ગાળવાનો પ્રયોગ છે. અને આ પ્રયોગ મુમુક્ષુ જીવે નિરંતર કર્તવ્ય છે એવી અહીંયા આજ્ઞા આપી છે. આ પેરેગ્રાફમાં થોડી વિશેષ વાત પણ કરે છે. સમય થયો છે ત્યારે સવારે વિશે લઈશું.